તારીખ 2/5/1987 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 100 અને 101 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76.
દ્રવ્યદૃષ્ટિ થતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાની લીધે જ્ઞાન પુરુષાર્થ આદિ બધા ગુણો પરિણામ મુખ્ય રૂપે સ્વદ્રવ ઉપર રહે છે અને સાધક દશામાં જેટલા શુદ્ધિ શુદ્ધિ પર્યાયો છે તેના ઉપર પણ વલણ રહેતો નથી. હું પર્યાવરણ સંબંધી મોટું ફેરફાર પણ થયું છે એ આ બોલની અંદર દર્શાવે છે. એમ કહ્યું કે મુક્તિ પર્યાયને આવવું હોય તો આવે, એનો અર્થ એ કે પૂર્ણ શુદ્ધ પર્યાય છે. મારું સ્વરૂપ એવું છે કે એવી શુદ્ધ દશા સહજ ઉત્પન્ન થશે અને સહજ ઉત્પન્ન થવા છતાં મારું વજન એના ઉપર નહીં હોય. અત્યારે પણ નથી, ત્યારે હોવાનો તો પ્રશ્ન જ નથી. મુક્ત દશા થાય ત્યારે હોવાનો તો પ્રશ્ન જ નથી. એમ દ્રવ્ય પ્રત્યે અવલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા ભક્તિ દ્રવદ્રષ્ટિ થતા બધા ગુણોનું પરિણમન સ્વદ્રવ્યનું અવલંબન લઈએ છે અને અપૂર્ણ શુદ્ધ કે પૂર્ણ શુદ્ધ, અપૂર્ણ શુદ્ધ પર્યાય વર્તમાનમાં છે અને પૂર્ણ શુદ્ધ પર્યાય ભવિષ્યમાં ઉત્પન્ન થવાની જ છે એવી પ્રતીતિ છે, તો પણ તે સર્વ પર્યાયો પ્રત્યે ઉપેક્ષાવર્તી થઈ આવે છે. સ્વદ્રવનો પત્તો લાગી ગયો ત્યારે સ્વદ્રવ મળી ગયું, પ્રાપ્ત થઈ ગયું એમ કહેવાય છે. ખરેખર તો હતો સ્વદ્રવ, એનો પત્તો લાગેલો છે. એમ સોનું હતું પણ ખોવાયું ત્યારે મળી ગયું એમ કહેવાય છે. ખોવાયા પછી જયારે જડે ત્યારે શું થયું કે ભાઈ મળી ગયું સોનું, પણ એ તો હતું જ ઘરમાં, નવું કઈ આવ્યું નથી, છતાં મળી ગયું એમ કહેવાય છે. એમ સ્વદ્રવનો પત્તો લાગે છે ત્યારે કોઈ પર્યાયની અપેક્ષા વૃત્તિ રહેતી નથી. કયો મોટો ફેરફાર થયો આમાં કે અનાદિથી પર્યાય આશ્રિત પરિણામ છે અને વર્તમાન પ્રગટ પર્યાયના વિગતમાં એકત્વ થઈ ગયું છે. આ એકત્વ છે એ જન્મ મરણ રૂપ મિથ્યાત્મની ગાંઠ છે, આ ગાંઠ છૂટી ગઈ. પર્યાયમાં એકત્વ મટ્યું એટલે પર્યાયની અપેક્ષા છૂટી અને પર્યાયની ઉપેક્ષા થઈ ગઈ. એમ થવાનું કારણ કે એમ થવાનું કારણ સ્વદ્રવ સ્વભાવ, સ્વભાવનું સ્વરૂપ એવું છે અથવા સ્વભાવ એટલો મહાન છે કે એમાં પર્યાયની ઉપેક્ષા બુદ્ધિ થવી, ઉપેક્ષાવૃત્તિ થવી, અપેક્ષાવૃત્તિ નહીં રહેવી એ સહજ જ છે, એવો એવો સ્વભાવ મહાન છે. એ વાતનો અહીંયા દ્રવ દ્રષ્ટિથી સંકેત કરેલો છે. મારા પૂર્ણ સ્વરૂપમાં જ હું સદાય નિવાસ કરું છું. મારું પૂર્ણ સ્વરૂપ એ જ મારું નિવાસ સ્થાન છે, ત્યાં હું સદાય રહેલો જ છું. નવું રહેવું નથી એમાં, કઈ સ્વરૂપમાં નવું રહેવાનું નથી. પર્યાય એનાથી દૂર જતી હતી, એ સ્વરૂપના આવા ભાનથી પર્યાય નજીક આવી, પર્યાય અભેદ થઈ, અને એ અભેદતામાં અપૂર્ણતા રહી તે પૂર્ણ થવા લાગશે. પણ એ બધું પર્યાયનું કાર્ય પર્યાયમાં છે, મને એની અપેક્ષા નથી. એની અપેક્ષા મને નથી, એવો હું સ્વદ્રવ સ્વભાવ રૂપે છું, એવું વજન આવે છે. તે પર્યાય ઉપરથી વજન ઉઠી જાય છે. એ સંબંધીનું વિપરીત જ્ઞાન વર્તે છે કે હું ગ્રાગમાં છું, હું પર્યાયમાં છું, ક્ષોક્ષમાં. કારણ કે બીજી શુદ્ધ પર્યાય તો છે નહીં. એટલે ક્ષોક્ષમાદિની પર્યાયમાં છું, કે રાગાદિની પર્યાયમાં છું, કે દેહાદિની પર્યાયમાં છું, એમ અન્ય સ્થાનમાં જ્યાં પોતાનું સ્વરૂપ ત્રિકાળી સ્વરૂપ છે ને, મૂળ સ્વરૂપ જ્યાં છે ને, ત્યાં એને દ્રષ્ટિથી શ્રદ્ધાથી અસ્તિત્વ સ્થાપી રાખ્યું છે. અનાદિથી સમયે સમયે સ્થાપે છે, એમ અનાદિથી પ્રભા રૂપે સ્થાપી રાખ્યું છે. પર્યાય પર્યાય નવું નવું સ્થાપે છે, દર સમયે પ્રતિ સમયે સહજપણે. અને એને લઈને પર્યાયનું એકત્વ પણ છૂટતું નથી, અને ભૂદ્રવ સ્વભાવમાં એકત્વ થતું નથી. પર્યાય સમયે સમયે વિનાશ પામતી હોવાથી ત્યાં હું પણ સ્થાપેલું છે એનો પણ વિનાશ થતો હોવાથી એને ભાવ પણ કહ્યું. દેહાદીમાં આત્મબુદ્ધિ હોવાથી દેહનો વિયોગ થતાં એને દ્રવ્ય મરણ કહ્યું. કેમ કે મરણ તુલ્ય દુઃખ બંને કાળમાં જીવ ભોગવે છે. સમયે સમયે મિથ્યાત્મની દશામાં પણ અનંતુ દુઃખ છે, અનંતુ દુઃખ છે. એમ કે એટલું તો કાંઈ દેખાતું નથી. અને આ ઉનાળામાં શ્રીખંડ પૂરી પત્તર વેલા ખાઈએ ત્યારે તો કાંઈ નથી લાગતું દુઃખ, ત્યારે તો દુઃખ જ લાગતું નથી. ટેવાઈ ગયો છે, દુઃખથી ટેવાઈ ગયો છે, એટલે એને લાગતો નથી. એને ખબર નથી કે દુઃખ શું કહેવાય ને સુખ શું કહેવાય. સુખની કલ્પના કરીને, સુખની કરી કલ્પનામાં સુખ છે એમ સમજીને રાચે છે, ચોખ્ખા સુખમાં છેતરાય છે, અને પરિણામે એ સુખ ભોગવવાના કાળમાં એવા પરિણામ કરે છે જે પરિણામને લઈને એવા કર્મ બંધાય છે કે જેને લઈને જીવ ઝડપથી અધોગતિમાં ચાલ્યો જાય છે. અનંતી શક્તિ હોય પણ દુરુપયોગ કરે તો પૈસાથી, પૈસાથી દાન પણ દેવાય ને પૈસાથી દારૂ પણ પીવાય, બે બે છે. દાન દેવાનું કાર્ય કરે કે દારૂ પીવાનું, બે પૈસામાં તો શક્તિ છે બંને કાર્ય કરવાની. શક્તિ ક્યાં લગાવે છે એના ઉપર આધાર છે. શક્તિ છે આત્મામાં, જરૂર શક્તિ છે, પણ એ શક્તિ ક્યાં લગાવે છે કે પોતાનું અહિત કરવામાં લગાવે છે. તો ઘણું અહિત થાય છે, કારણ અજ્ઞાન, બીજું કોઈ કારણ નહીં, અજ્ઞાન કારણ છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એ કારણ છે. પોતાના અનંત ગુણ સંપન્ન સ્વરૂપને જોવે તો એને પોતાના સ્વરૂપથી વિપરીત ભાવો કરવાનું એને થઈ શકે નહીં, થઈ શકે નહીં. કેમ કે સ્વભાવ દ્વારા કરવું અશક્ય છે, સ્વભાવ દ્વારા સ્વભાવથી વિપરીત કાર્ય કરવું અશક્ય છે. આટલું જ છે, આથી વધારે નથી. જે સ્વભાવ જેવો છે, એને જોવો છે, એને જોવા માત્રથી પરિણમનમાં અવગુણ મટી જાય છે, પરિણમનમાં સદગુણ આત્મગુણ ઉત્પન્ન થાય છે, નિર્દોષતા ઉત્પન્ન થાય છે, પવિત્રતા ઉત્પન્ન થાય છે. જી કારણ જ નથી, અવળો હાલે છે એનું કારણ જ ના. એને દૂર સ્વીકાર્યું છે કે આમ કરવાથી મને સુખ થશે. એકતા બુદ્ધિ પર પદાર્થથી એકતા બુદ્ધિ છે અને એનાથી સુખ છે એને સ્વીકાર્યું છે. જગતના પદાર્થોમાં અનુકૂળતાઓમાં સુખ છે, શરીર તંદુરસ્ત રહે તો મને સુખ છે, કુટુંબમાં કુટુંબ પરિવારમાં લીલીવાળી રહે તો મને સુખ છે, બધા મને અનુકૂળ રહે તો સુખ છે, કોઈ મન મારાથી પ્રતિકૂળ ન જાય તો મને સુખ છે, મારી ઈચ્છા પ્રમાણે મારા ધાર્યા પ્રમાણે બધા કાર્યો સંયોગ ના થાય તો મને સુખ છે, ને નહીતર મને સુખ નથી. આવું બધું એણે જે અજ્ઞાનથી સુધારી લીધું છે, સુખના કારણો એ બધા ઉલટા કારણો એના દુઃખના કારણો છે. દુઃખના કારણોને સુખના કારણો માનીને શકે છે એટલે અધોગતિનું દુઃખનું ઉત્પન્ન થાય છે વધારાનું. રોગ થયો હોય ને રોગ ને સેવાનું કુપથ્ય કરે છે, કોઈ એમ કહે કે તમારે ફલાણી ચીજ ન ખવાય, ખાટું ન ખવાય, તો કે ખાટું જ ખાવું મને ભાવે છે, તો શું થાય, રોગ વધી જાય, બીજું શું થાય. એમ દુઃખ થવાના કારણ સેવે છે તો દુઃખ વધે છે, અધોગતિમાં જાય છે ને દુઃખ વધે છે, સીધી વાત છે. સુખ થવાનો ઉપાય જાણતો નથી અને સુખ સુખ ક્યાં છે એ પણ જાણતો નથી, કેમ પ્રાપ્ત થાય એ પણ જાણતો નથી. બસ આ જ્ઞાન અજ્ઞાનનો સવાલ છે, સમજણ ગેરસમજણનો સવાલ છે, લેવા દેવાનો કાંઈ સવાલ નથી. જી મોહનીય કર્મ, પણ દ્રવ્ય મોહનીય કે ભાવ મોહનીય? દ્રવ્ય મોહની તો તમે અડતા નથી, એ કર્મ દ્રવ્ય મોહની છે, દ્રવ્ય કર્મ છે એ તો તમે અડતા. ભાવ મોહની તો તારો જ પરિણામ છે, પોતે જ છે, મોહ તો કરે તો થાય છે. આ લાલ રંગ દેખ્યો અને આ વાદળી રંગ દેખ્યો, હવે આ સારો ને આ નહીં સારો, આ સારો ને આ નહીં સારો, એ તો મોહથી કરે છે. ચિત્ત તો જે છે એ છે, પણ મોહથી સારો નહીં સારો કરે છે, દુઃખ થાય છે. મોં મટાડવો એના હાથની વાત છે. મોં મટાડવા માટે પહેલા વસ્તુનું સ્વરૂપ જ્ઞાન કરવું, સ્વરૂપ જ્ઞાન કરતા પોતાના અને પોતાના સિવાયના બીજા પદાર્થો વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન થશે, જુદાપણાનું જ્ઞાન થશે. તેથી કોઈ ભિન્ન પદાર્થ ઉપાદે કરવાથી મને સુખ છે એ વાત ખોટી છે, જૂઠી છે, અને એમાં સુખ મનાય છે એ જૂઠો આનંદ, છેતરામણો આનંદ છે એ એને સમજાય છે. એટલે એનો રસ ત્યાંથી તૂટે છે, રસ તૂટે તો એને પોતાની બાજુ આવવાની અવકાશ થાય છે. પાછો વળે ઊંધો રસ્તેથી તો સવળે રસ્તે આવે ને, ભાવ મોહ છે એનો ઊંધો રસ્તો છે, ત્યાં જાય છે, ત્યાંથી પાછો વળે તો સવળો થઈને આવે. ચાલે છે પણ એના ઉપર વજન નથી, એના ઉપર એકત્વ થતું નથી. સાધક દશામાં કિંચિત શુદ્ધતા છે અને કિંચિત અશુદ્ધતા છે, શુદ્ધિ અશુદ્ધિનું પરિણમન છે, એને પરિણમન વગરનો થતો નથી, પણ એ પરિણમન ઉપર એની દ્રષ્ટિ નથી, એ પરિણમનની ઉપર એનું વજન નથી, ત્યાં એની મુખ્યતા નથી. અને એ નથી એ બહુ મોટી વાત છે. પર્યાય મૂંધાહા પર સમયા, પર્યાયમાં જીવ અનાદિથી મૂંધ છે તેથી પર સમય રૂપ છે. પર સમય રૂપ કહો કે જીનમતથી બહાર છે એમ કહો, એક
વાત છે, અન્ય મત છે. બે એક સાથે બને છે. જ્યારે જીવ દ્રવ કર્મને અવલંબે છે, ઇન્દ્રિયને અવલંબે છે, ત્યારે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. જ્યારે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે ત્યારે જૂના દ્રવ કર્મનું અવલંબન છે એ તો ખરી જાય છે, પણ નવું દ્રવ કર્મ પાછું થઈ આવે છે. આખો આધાર અવલંબન ઉપર છે. એટલે અહીંયા કહે છે કે તું એકનું સ્વદ્રવનું અવલંબન લે. તારે અવલંબન લેવા યોગ્ય કોઈ તત્વ હોય તો તારો નિર્દોષ પરમાત્મા છે. આ નિર્દોષ પરમાત્માથી ઉત્કૃષ્ટ તત્વ જગતમાં કોઈ નથી કે જેનું અવલંબન લેવા યોગ્ય છે, આધાર લેવા યોગ્ય છે. આ એકનો આધાર લે બસ. જો પરિણામમાં તારે પરિણામ આધાર લીધા વિનાનો રહેશે નહીં તો આ એકનો જ આધાર લેવા જેવો છે, કોઈનો આધાર લેવા જેવો નથી. દેવ ગુરુ શાસ્ત્રનો પણ આધાર લેવાની વાત નથી. સાક્ષાત તીર્થંકરની આધાર બુદ્ધિ ભી સ્વયં કા નાશ કરને વાલી હૈ. શું કહ્યું? સમૂહ શરણમાં બિરાજમાન જીવંત સ્વામી સાક્ષાત તીર્થંકર હોય તો પણ એમની આધાર બુદ્ધિ એ આ આત્માનો નાશ કરશે. હા, એવા શબ્દો લખ્યા છે ચોખ્ખા. અભિપ્રાયમાં નાશ થાય છે, અવલંબન છૂટે, અવલંબન નથી આવતું. આનું અવલંબન લે, આનું અવલંબન ન આવે, પોતાનું અવલંબન લે, પરનું અવલંબન ન આવે. સ્વ અને પર પરસ્પર વિરુદ્ધ સ્થાનમાં રહેલા પદાર્થ છે, એટલે એક સાથે વિરુદ્ધ પદાર્થોમાં અવલંબન લઈ શકાતું નથી. જો સ્વનું અવલંબન લઈએ તો પરનું ન લેવાય, ને પરનું લઈએ તો સ્વનું ન લેવાય. આ જૈન દર્શનમાં જ ફક્ત આવો ન્યાય છે, બીજે ક્યાંય આવો ન્યાય નથી. બધે જગતમાં ભગવાન બીજા ભગવાનનું અવલંબન લેવાની વાત છે, એનું ધ્યાન કરવાની વાત છે, એના ચરણમાં રહેવાની વાત છે. પણ સાક્ષાત વિતરાગ એમ કહે છે કે પરબ્વાસો દુર્ગઈ, પરબ્વાઓ દુર્ગઈ, પરદ્રવ્યના અવલંબનથી દુર્ગતિ થાય છે. ભગવાન આપના અવલંબનથી તો દેવ ગતિને મનુષ્ય ગતિ મળે છે, તેની છે ને નરક ગતિ વિતરાગ ભગવાનના અવલંબનથી નથી મળતી, કેમ કે પુણ્ય ઉપાર્જન થાય છે. તો કે અહીં તો ચારે ગતિને દૂર ગતિ કહીએ છીએ. સંસારમાં બે વિભાગ પાડી શકાય કે દેવ ગતિ ને મનુષ્ય ગતિ. શું ગતિ છે? તેની છે ને નારક એ શું ગતિ છે. પણ પંચમ ગતિ મોક્ષ ગતિની અપેક્ષા એ તો ચારે ગતિ દૂર ગતિ જ છે, એક ગતિ સારી નથી. આમ છે ખરેખર અહીંયા પંચમ ગતિની અપેક્ષા એ વાત કરે. ખરેખર પ્રાણનો નાશ થાય છે. નાશનો અર્થ શું છે? કે વસ્તુ દ્રવ્ય તો નાશ થતો નથી, પણ ભાવ પ્રાણ ઉત્પન્ન થતા નથી એનો અર્થ નાશ છે. જ્ઞાન અને આનંદ જે આત્માના ભાવ પ્રાણ છે એ ભાવ પ્રાણનો નાશ થાય છે, એટલે નાશ થાય છે એમ કહેવામાં આવે છે. તમામ પ્રકારના શુભ ભાવો અશુભ ભાવો માટે તો કહેવાની જરૂર નથી, એ પોતાના પ્રાણના નાશ કરનાર નાશ થવાની ભાવના વાળા ભાવો, એ ભાવોની ભાવનામાં પોતાના આત્મ પ્રાણોનો નાશ થાય છે, જીવ પ્રાણનો એમાં નાશ થાય છે. પ્રવચનસારમાં જયસેનાચાર્ય ની ટીકા છે, એક એક પદમાં એવી રીતે લઈએ છીએ, પ્રતિપક્ષાને લઈ લઈએ. કેવા છે શુભાશુભ ભાવ? કે આત્મભાવનાના વિનાશક છે એમ સીધું જોઈએ, આત્મભાવનાના વિનાશક છે. સમીર દર્શનજ્ઞાન ચારિત્રથી વિપરીત છે, સીધું એમ કહે છે. સમીર દર્શનજ્ઞાન ચારિત્રથી વિપરીત છે, મૂળ રાજ છે.
મુનિરાજ ને 28 મૂળ ગુણ એ એમનું દ્રવ્યલિંગ છે, 28 મૂળ ગુણ દ્રવ્યલિંગ છે, અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની શુદ્ધિ તો ચોથે શુદ્ધિ થાય છે, પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાન જેટલી વિશેષ શુદ્ધિ, વધેલી શુદ્ધિ, વૃદ્ધિગત થયેલી શુદ્ધિ એ એમનું ભાવલિંગ છે. ટૂંકામાં એને પ્રચુર સ્વસંવેદન ને ભાવલિંગ કહેવામાં આવ્યું છે. એ દ્રવ્યલિંગના એટલે 28 મૂળ ગુણના પરિણામમાં આવે છે ત્યારે એને છેદ થયો, ચારિત્રમાં છેદ થયો, ભંગ પીડ્યો એમ કહેવામાં આવે છે. પ્રવચનકારમાં શરણાનુરૂપ સૂચક ચિંતામાં જે આચરણનો અધિકાર થયેલો છે છેલ્લો એમાં આ વાત લખી છે. મુનિને પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ, 5 સ્મૃતિ, 5 વૃત્તિ, ષટ આવશ્યક, અને ઊભા ઊભા એક વાર આહાર લેવો, અદંત ધોવન એ વગેરે ચેલપણું વગેરે જે છે એટલે કોઈ શૃંગાર ન કરે એવું. 28 મૂળ ગુણ છે એ છેદ છે, ચારિત્રમાં છેદ છે એટલે ભંગ છે એટલે દોષ છે. એમાંથી ઉપસ્થાપન સ્થાપન કરવું છે, શેમાં સ્વભાવને વિશે ક્યાંથી છૂટીને સ્વભાવમાં આવે છે ચારિત્ર છે, આવી રીતે સ્થાપન. તો કે એ કેવા પરિણામ છે, કે છેદના પરિણામ છે. સ્વભાવમાં છેદ કરે એટલે સ્વભાવ ઉપર કુવાડાની જેમ ઘા કરે એટલે સ્વભાવનો નાશ કરે. ઠીક, આવી વાત છે. 28 મૂળના ઉત્કૃષ્ટ મંદ કષાયના સંગલન કષાયમાં ઉત્પન્ન થનારા અત્યંત મંદ કષાય રૂપ પરિણામ છે. વિચાર તો પોતાનો સિદ્ધાંત એ લેવાનો છે કે શુદ્ધ સ્વભાવમાં રહેવા જેવું છે, પરિણામથી પણ ત્યાં નિવાસ કરવો યોગ્ય છે. ભલું તો એ છે કે ઉપયોગ શુદ્ધ થઈને સ્વભાવમાં લાગ્યો રહે, આ જીવને માટે ભલું છે. ત્યાંથી બહાર નીકળીને કાંઈ પણ શુભાશુભમાં જાય તો શુભાશુભ કર્મ માનશે, એનાથી આત્માને સુખનું કારણ નથી, એનાથી પરિભ્રમણ મટતું નથી, ઉલટાનું થાય છે. શુદ્ધ થાય છે એનો અર્થ કે શુભાશુભ નો અશુદ્ધપણું ઉપયોગ સાથે નથી રહેતો. રાગ રહિત ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ, અને રાગ સહિત ઉપયોગ તે અશુદ્ધ ઉપયોગ. શું કહે છે કે આ દ્રવ દ્રષ્ટિનું પરિણમન કેવું હોય છે એનું સ્વરૂપ બતાવે છે કે બસ દ્રષ્ટિને જ્યાં પોતાનો સ્વદ્રવ હાથ લાગ્યો ત્યારે એને પોતાનું સર્વસ્વ મળી ગયું, પર્યાય અપેક્ષા એ કાંઈ મેળવવું એવું પણ દ્રષ્ટિમાં રહેતો નથી. જ્ઞાનમાં રહે છે તો ગૌણ પણ રહે છે, જ્ઞાનમાં એ જણાય છે તો પણ ગૌણ પણ રહીને જણાય છે. દ્રષ્ટિ આવી હોવાને લીધે જ્ઞાનમાં પર્યાયનો વિષય મુખ્યપણું ધારણ કરતો નથી કે ધારણ કરી શકતો પણ નથી. એવો ફેરફાર જ્ઞાનને પણ થઈ જાય છે અને આચરણને પણ થઈ જાય છે. સર્વસ્વપણે ઉપાધિ પોતાનો પરમાત્મા રહે છે આચરણમાં, અને ગૌણપણે બાહ્યાચરણમાં જીવ આવે છે. જ્યારે સ્વદ્રવની દ્રષ્ટિ થાય છે ત્યારે દ્રષ્ટિ સમ્યક એકાંતપણે પરિણમે છે, સમ્યક એકાંત એનો વિષય છે પરિણમનનો, અને ત્યારે એ તો પર્યાય સામે જોતી નથી, પર્યાયને વિષય કરતી નથી, પણ જોડે રહેલું જ્ઞાન પર્યાયને વિષય કરે તો પણ એ વિષયને ગૌણ રાખી દે છે. જાણે ખરું જ્ઞાન કે પર્યાયમાં આટલી શુદ્ધિ થઈ અથવા વધી, આટલી અશુદ્ધિ રહી, તો પણ એ શુદ્ધિ અશુદ્ધિનો વિષય જ્ઞાનમાં મુખ્યપણું પામતો નથી. એ દ્રષ્ટિનો પ્રતાપ છે એમ કહો કે દ્રષ્ટિનો પ્રભાવ છે એમ કહો, એટલી અસર આવે છે. એનું એટલું જોર એક બાજુનું છે કે બીજા ગુણમાં પણ આટલી અસર પહોંચે છે. મિત્ર, જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, ત્રિકાળીને પણ જાણે ને અવસ્થાને પણ જાણે ને અવસ્થાના નિમિત્તને પણ જાણે, બધું એની અંદર પ્રતિબિંબિત થાય. એ જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્યનું પ્રતિબિંબ આવે ને પરદ્રવ્યનું પ્રતિબિંબ આવે, રાગનું પ્રતિબિંબ આવે, શુદ્ધિ અશુદ્ધિનું પ્રતિબિંબ આવે, બધું જણાય. તો પણ એ ત્રિકાળી મુખ્ય રહે, બાકીનું જાણેલું બધું ગૌણ રહે. એ તો બંને પ્રધાન, બંને પ્રધાન છે, બંનેની મૈત્રી છે, અને બે એવા મુખ્ય ગુણ છે કે સાથે સાથે મિત્રાચારી કરીને સાથે ચાલે છે, આંકડા બીડીને સાથે ચાલે છે, છૂટા પડતા નથી. જગતના મિત્રો કદાચ છૂટા પડે, આ છૂટા પડતા નથી એવા છે. દ્રષ્ટિ જ્ઞાનને અનુમોદે છે, જ્ઞાન દ્રષ્ટિને અનુમોદે છે, અથવા દ્રષ્ટિ તો એકલા જ્ઞાન સ્વભાવને જ પકડે છે, એને તો સ્વ સ્વરૂપ સિવાય બીજો વિષય જ નથી. જ્ઞાનને બીજો વિષય હોવા છતાં એ દ્રષ્ટિનો વિષય છે. એનું જે પ્રભુત્વ છે જ્ઞાનની અંદર, એટલું પ્રભુત્વ એ પોતાની જ્ઞાનની પર્યાયને, જેમ કે નિશ્ચય નહીં, નિશ્ચય નહીં, નિશ્ચય પરમાત્મા સ્વરૂપને જાણનારો નહીં છે, તો પણ એ નિશ્ચય નહીં પોતાને પ્રભુત્વ આપતો નથી, પોતાના વિષયને પ્રભુત્વ આપે છે. નિશ્ચય નહીં પોતે જ્ઞાનની પર્યાય છે, અને નિશ્ચય નો વિષય પરમાત્મા દ્રવ્ય છે, નિશ્ચય સ્વરૂપ છે. તો એ જ્ઞાનમાં નિશ્ચય નહીંમાં નિશ્ચય સ્વરૂપનું પ્રભુત્વ છે, નહીંની પર્યાયનું, ચાલતી નહીંની પર્યાયનું પણ પ્રભુત્વ નથી. તો બીજા નહીંની પર્યાયનું પ્રભુત્વ આવવાનું વિચારવા યોગ્ય પણ રહેતું નથી, વિચાર કરવાનો સવાલ નથી રહેતો. આટલી બધી દ્રષ્ટિના વિષય પ્રત્યે જ્ઞાનનો જોખ છે. બીજો વિષય જણાવવા છે, આવી દ્રષ્ટિ પ્રાપ્ત છે શુદ્ધ આત્માની, પૂર્ણ આત્માની અથવા ધ્રુવ આત્માની, જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે એવા સમ્યક દ્રષ્ટિને, દ્રષ્ટિ પ્રગટ થતાની સાથે સાથે અનંત ગુણ પ્રગટ્યા છે. અનંત ગુણ પ્રગટ્યા છે એમાં નિશંકતાનો પણ એક ગુણ છે. સમ્યક દ્રષ્ટિની અનેક ગુણથી પ્રશંસા કરવામાં આવી છે, બહુમાન કરવામાં આવ્યું છે, ભક્તિ કરવામાં આવી છે, કેમ કે એને અનંત ગુણ પ્રગટ્યા છે. સર્વ ગુણાંશ તે સમ્યક, અનંત ગુણ પ્રગટ્યા છે, એટલે કોઈને કોઈ ગુણની વિશેષતા કરીને પ્રશંસા અને બહુમાન ભક્તિ કરવામાં આવે છે. આ બોલમાં નિશંકતાની એક વાત લીધી છે, એક ગુણની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ, જ્ઞાનીની દશાનું સ્વરૂપ, સમ્યક દ્રષ્ટિ કહો કે જ્ઞાની કહો, એનું સ્વરૂપ અનેક ગુણથી આવે છે. તો દરેક જગ્યાએ એના જુદા જુદા પાસા છે, જેમાં સૌમાં એક દ્રષ્ટિનું પાસું આવ્યું તો એક ગુણના પરિણમને અનંત પાસા છે, કેમ કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે. એક ગુણના પરિણમને અનંત પાસા છે, તો કેટલા વક્તવ્ય છે
કેટલા વિભિન્ન રીતે અનુભવમાં જે કાંઈ સ્પષ્ટ થાય છે તેને જાતની નિર્મળતા હોય છે, એ પ્રકારનો ઉઘાડ હોય છે, એ પાસાઓ સ્પષ્ટ થાય છે. વાણીનો યોગ હોય તો તે જ્ઞાનીની ભાષામાં જુદા જુદા પાસાથી એનું વર્ણન આવે છે. વાત કહેવાય દ્રઢ દ્રષ્ટિની, વાત કહેવાય જ્ઞાનીની દશાની, પણ એકની એક વાત નથી, એના અનેક પાસા છે. એ વિભિન્ન પાસાઓનું એની અંદર વર્ણન છે, વિભિન્ન પડખાઓનું એનું વર્ણન છે, અને વર્ણન કરવાની શૈલી અનેકવિધ છે. પછી એક શૈલીથી વર્ણન થતું નથી, અનેકવિધ શૈલીથી જ્ઞાનનું વર્ણન કરે છે. દરેકની શૈલી જુદી જુદી, અનુભવ પ્રકાશની શૈલી જુદી, દ્રવદ્રષ્ટિ પ્રકાશની શૈલી જુદી, મોક્ષ માર્ગ પ્રકાશની શૈલી જુદી, રચનામૃતની શૈલી જુદી, પરમાગમ સારની, બધાની દરેક જ્ઞાનીઓની પોતપોતાની શૈલી છે. અને એ દરેક શૈલી પોતાના સ્વાનુભવની ઝડપ છે, ચમક છે, આ એક વિશેષતા છે. એમ કહે છે જ્ઞાનીની દશા દર્શાવતા એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને એવો નિશંક ગુણ હોય છે કે 14 બ્રહ્માંડ ફરી જાય તોય અનુભવમાં શંકા થતી નથી. આ એની ચોથા ગુણ સ્થાને નિશંકતા પ્રગટેલી છે. તેથી આ નિશંકતાને એમ કહેવામાં આવે છે કે સમ્યક દ્રષ્ટિને અનંતી નિશંકતા છે. કેટલી અનંતી? 14 બ્રહ્માંડ તો મર્યાદામાં છે. 14 કેમ કે 14 બ્રહ્માંડનો અંત આવે છે, સમ્યક દ્રષ્ટિની નિશંકતાનો અંત આવતો નથી. એમાં અનંત જોર છે, નિશંકતાનું અનંત જોર છે એમ કહેવું છે. પણ વધુમાં શું વધુ શું બતાવે કે આખી દુનિયા, આખું જગત, સૌ બ્રહ્માંડ, સૌ બ્રહ્માંડ ફરે, સમ્યક દ્રષ્ટિની નિશંકતા ફરતી નથી. એને નિશંકતા પોતાના અનુભવની છે, પોતાનો અનુભવ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો છે. તેથી એક વખત ચર્ચા ચાલી ભાઈ સાથે, ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે એ સ્વભાવ આશ્રિત છે. એટલે મુમુક્ષુએ જો જ્ઞાન દશા પ્રાપ્ત કરવી હોય, ભવભ્રમણ તોડવું હોય, તો એણે કેવી દશા પ્રત્યે અનુસરવું જોઈએ કે અંતરમાં પોતાના સર્વજ્ઞ સ્વભાવની અનંતી નિશંકતા જેનાથી પ્રત્યે એવી નિશંકતાને અનુસરવું જોઈએ. અંદરમાં, બહારમાં સર્વજ્ઞની બાબતમાં એવું જ અનુસરણ એને રાખવું જોઈએ કે 14 બ્રહ્માંડ ફરે, સર્વજ્ઞની બાબતમાં હું નહીં ફરું. પછી થોડો પ્રતિમાજીની સ્થાપના સંબંધીનો ચાલતો થોડો લોકોની અંદર આમ છે તેમ છે, એટલે 14 બ્રહ્માંડ ફરે, મારો અભિપ્રાય નહીં ફરે. બહારમાં સર્વજ્ઞનો આટલો એને વિકલ્પમાં જોર ન હોય, અંદરમાં સર્વજ્ઞ સ્વભાવનું અવલંબન હાથમાં આવે, વાતમાં કાંઈ માલ નથી, હજી એનો વિકલ્પનું ઠેકાણું નથી, રાગનું ઠેકાણું નથી, વિતરાગ દર્શનનું તો ઠેકાણું થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત છે. સમ્યક દ્રષ્ટિ નિશંક છે, ક્યાંક અનુભવમાં નિશંક છે. અનુભવ શેનો છે કે એના સર્વજ્ઞ સ્વભાવનો, પૂર્ણ સ્વભાવનો અનુભવ છે, એમાં એ નિશંક છે. દુનિયા આખી ફરી જાય, દુનિયા આખીનો ઉથલ પાથલ થાય, સમ્યક દ્રષ્ટિ ફરતો હોવાનો નથી. બેન છે એ સિદ્ધ કરી દેખાડ્યું. ઘણા ઉપદ્રવો આવ્યા, દિગંબર સમાજના મોટા મોટા શેઠિયાઓ આવ્યા, સાવું પ્રયાસ પ્રસાદ આવ્યા, સમજાવીને પણ વાત કરે, શામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવતા હતા, હાજર હતા ત્યાં.
છેલ્લે છેલ્લે જેને દંડ કહેવાય, જો તમે નહીં માનો તો બહુ તમારે મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. બીજું તો શું કે છે, વેપારી શેઠિયા લોકો બીજું તો કાંઈ ફાળીને તો બોલે નહીં. ગુંડા લોકો ધમકી દે છે એમ કદી, પણ તેના શબ્દોને પદ્ધતિ જુદી હોય. તમને મુશ્કેલી પડશે, મુશ્કેલીમાંથી તમારે પસાર થવું પડશે. કાંઈ જવાબ દેનો કાંઈ જવાબ દે નહીં, તો એની વાતનો એમને મજા રાખી સાંભળી લઈ. ઠીક છે, મુશ્કેલી પડશે એથી કંઈ અમારું અમારું પરિણમન બદલી જાય, અમારી ભાવના બદલી જાય, અમારી કોઈ હિંમત પાતળી પડી જાય ને ના હિંમત પણ અમારામાં થઈ જાય, એવી નિર્બળતા કદી આવતી નથી. એવું અંદર સ્વભાવના આશ્રય આ નિશંકતા પ્રત્યે છે. સર્વજ્ઞના વિષયમાં બીજો ફેરફાર થઈ શકે નહીં. આકાશ પાતાળી થયા તો કાંઈ નથી, કાંઈ થયું જ નથી ખરેખર. સામાન્ય જે કોર્ટ બાજી છે પણ એ તો બધી સામાન્યમાં તો કહેવાય, પ્રતિકૂળતાની દ્રષ્ટિએ એવી કોઈ વાત ના કહેવાય. એથી મોટા મોટા ઉપસર્ગ પરેશો આવે છે જ્ઞાનીઓ, પણ જ્ઞાની પોતાના માર્ગથી પોતાની ભાવનાથી કદી વિચલિત થતા નથી. એ વાત સાંભળનાર શાંતિથી સાંભળે છે, એ શાંતિમાં કેટલી તાકાત છે એનો અંદાજ કાઢવો એ સાધારણ પ્રાણીનું બીજું નથી. કહ્યું કે તમને મુશ્કેલી પડશે તો શાંતિથી સાંભળી લીધું, એમ એ ન કીધું મુશ્કેલી પડશે તો જોયું જશે કાંઈ નહીં. પણ એ શાંતિમાં તાકાત કેટલી છે, 14 બ્રહ્માંડ ફરે, સમ્ય દ્રષ્ટિ ફરે, એવું નિશુંક ગુણ હોય છે. આ ગુણ છે, આ ગુણની વિશેષ વાત લીધી છે સમય સારણા નિર્જરાધિકારમાં. ત્યાં એવો શબ્દ વાપર્યો છે આચાર્ય ભગવાને કે આ લોકમાં જગતની અંદર વજ્રપાત થાય અને ત્રણ લોકમાં ખળભળાટ થાય, એટલો હિન્દુસ્તાનમાં ને, એટલો સોનગઢમાં ને, એટલો ગુજરાતમાં ને, એટલો હિન્દુસ્તાન ત્રણ લોકમાં ખળભળાટ થાય એવો વજ્રપાત થાય. સમ્યક દ્રષ્ટિ નિશંક નિર્ભય રહે છે, એને કોઈ પણ જાતની શંકા પડતી નથી, ક્યાંય એને નિર્બળતા આવતી નથી. એવો અનંત શક્તિ સંપન્ન ધ્રુવ આત્મા એના હાથમાં છે, એના કબજામાં છે. અનંત શક્તિનો ધણી પોતે થઈને બેઠો છે, એનું સ્વામિત્વ એને આવ્યું છે. અને પામરતા દીનતા ને રાંકાઈ બધી ઉડી ગઈ છે, એવી વાત છે. નથી ભૂલાતો તો એ કટો બુદ્ધિ છે, ક્યાંથી ભૂલાય? એમ આત્મા છું એમ આત્માના દર્શન થાય તો ભૂલાય ને, સીધી વાત છે. મનુષ્યપણાની પર્યાયમાં એ કટો હું માણસ છું, હું વાણીઓ છું, ફલાણો છું, ફલાણો છું, એમ જ ચાલ્યું રહે છે. સહજ પરિણામે એના ભાન મારીએ છે. હાલ તો એ તો દ્રષ્ટિ અનંતા જોરથી ઊંધી પડે છે, ત્યાંથી ઉખાડવી મુશ્કેલ પડે છે. આટલું આટલું જ્ઞાનીઓ કહે છે તો દ્રષ્ટિ જીવની ફરતી નથી, કેમ કે સાધારણ જોર નથી, અનંત જોર છે. ને અનંત કાળથી ઊંધું જોર સેવું છે, એના સંસ્કાર એનું લબ્ધ બધું પડ્યું છે એની પાસે, એનો નાશ કરવા માટે એને એથી વધારે જોર કરવું પડે. પોતાની જે દ્રવદૃષ્ટિ પ્રકાશ કરેલી કે દ્રવલિંગી જેટલું જોર શુદ્ધના એકત્વમાં આવે છે, નવમી દ્રવ્ય જાય 31 આગળની સ્થિતિ તેથી વિશેષ જોર એ આત્મા બાજુનું કરશે, અંતર્મુખનું કરશે, ત્યારે એનું પરિણામ શુદ્ધ થઈને પ્રથમ એને સમ્યક દર્શન કરશે. મુનિ દશાની વાત તો પછી નહીં છે, પણ સમ્યક દ્રષ્ટિ થવા અર્થે પણ એને જેટલું જોર આપ્યું છે આ પંચમાવ્રત આદિના શુભ ભાવના એકત્વમાં, એથી વધારે જોર એને કરવું પડશે. કેમ કે જેટલું ઊંધું જોર જાય એટલું ભાવથી એટલું અંતર વિશેષ થઈ જાય છે દૂર આત્માથી, તો નજીક આવવામાં એટલું અંતર એને કાપવું પડે, જેટલો દૂર ગયો હોય એટલું અંતર કાપવું પડે, સીધે સીધી વાત છે. એટલે એક સ્વભાવ આશ્રિત પરિણમન સિવાય કોઈ પણ અન્ય પદાર્થ આશ્રિત પરિણમનમાં તીવ્ર રસે કરીને ન પ્રવર્તાય એટલી જાગૃતિ અને એટલી સાવધાની ઓછામાં ઓછી જીવમાં રહેવી જોઈએ, તો એને એટલું દૂરવર્તી પણ ન થાય ભાવથી. દૂરવર્તી પણ ભાવથી જેટલું થાય એટલી મુશ્કેલી વધારે છે પાછું વળવામાં. સાચી દાનત થી આવવું હોય તો ન અવાય એવું બને નહીં, પણ વિપરીત અભિનિવેશ ને વિપરીત અભિપ્રાય રાખવો હોય ને મારે આવવું છે બે વાત કરવી હોય તો ઉલટી થશે સુલટી નહીં થાય. કેમ કે અનાદિનો ઉલટો પડ્યો છે એટલે ઉલટી સહેજ થઈ જશે, ઉલટી નહીં થાય. સુલટી કરવાનો વિકલ્પ બેકાર જશે, એ તારો વિકલ્પ છે પણ એ નકામો જશે, એનાથી કોઈ કાર્ય સિદ્ધિ થશે નહીં. સમ્યક દ્રષ્ટિએ એવો નિશંક ગુણ હોય છે કે 14 બ્રહ્માંડ ફરી જાય. આ તો માપ આપ્યું છે પણ એ તો બીજું એથી વધારે માપ પાસે નથી એટલે માપ આપ્યું છે. આટલું માત્ર આટલું છે એમ એને, આથી અનંત ગુણ નિશંકતા સમ્યક દ્રષ્ટિને પ્રતિ છે. સાધારણ જીવને એનું માપ કાઢવું મુશ્કેલ પડે એવું છે, પણ એ નિશંકતાનું કોઈ માપ નથી. જબરદસ્ત કામ બહુ સરસ, એ તો જે ગુંદેવ થી જે કામ થયું છે શાસન નું ઘણું જોરદાર કામ છે. સ્પષ્ટતા પ્રયોજનભૂત વિષયમાં એવી સ્પષ્ટતા કે પ્રયોજનમાં ભૂલ થઈને જે અપ્રયોજનભૂત વિષયમાં જીવ જાય છે તે અપ્રયોજનભૂત વિષયની પ્રયોજનના લક્ષ્ય પણ એટલી સ્પષ્ટતા, અને અસ્થિથી એ નાસ્તિનો વિષય છે અને અસ્થિથી પ્રયોજનભૂત વિષયમાં પણ એટલી સ્પષ્ટતા, ઘણી સ્પષ્ટતા. એટલે તો ગુરુદેવને માટે એમ કહેવાય છે કે અંદરથી શ્રુત સાગર ઉછળ્યો હતો, અંદરથી શ્રુત સાગર ઉછળ્યો હતો. કેમ કે એ કાંઈ કોઈ પંડિત પાસે ભણવા નહોતા ગયા, કોઈ શીખવા નહોતા ગયા. જેમ અત્યારે સાધુઓને વિદ્વાનો શીખવે છે કે તમે આ શાસ્ત્ર ભણો, આ સંસ્કૃત શીખો, આ ભાષા, આ માગધી શીખો, આ શીખો. સંસ્કૃત માગધી કાંઈ કોઈ પંડિત પાસે ભણવા નહોતા ગયા, અને એ જમાનામાં હાથ ચોપડીમાં અભ્યાસ પૂરો થતો હતો. આજથી 85 વર્ષ પહેલા કે 90 વર્ષ પહેલા, અત્યારે તો 98મી જન્મની એટલે 90 વર્ષ પહેલા નિશાળે બેસાડે, હાથમાં 7 વર્ષનો બાળક થાય તો નિશાળે બેસાડે, અને 14 વર્ષે 13-14 વર્ષે ઉતારી લઈએ, હાથ સોંપડી ભણી લઈએ, પતી ગયો, દુકાને બે જાય નોકરી કરતા, નોકરી લાગી હાથ સોંપડી. શ્રીમદજી હાથ સોંપડી 1 વર્ષમાં ભણ્યા છે, એમને તો ઉઘાડ તો કુદરતી લઈને બહુ ઉઘાડ લઈને આવ્યા હતા એ તો બચપણથી, એટલે 1 વર્ષમાં હાથ સોંપડી ભણી લીધી. ગુરુદેવ ઉમરાણાની ઝૂડી નિયમમાં એકડા કર્યા છે, એ પાટીપાનનો વ્યવસ્થા નથી, તો ઝૂડની અંદર એકડો શીખડાવે જ્યાં ભણવા જાય ત્યાં ફ્લોરિંગ ન હોય, ધૂળમાં બેસવાનું હોય છોકરાઓને, એકડામાં એકડિયામાં બેસાડે છે અને ધૂળી નિશાળ કહેતા, એકડો ધૂળની અંદર આંગળીથી કરે, મીંડું કરો પછી આમ કરો આમ એકડો કરો, ધૂળી નિશાળમાં એકડો કરેલો. આવું સાધારણ ભણતર અને અધ્યાત્મના અને ગહન શાસ્ત્રોના જે ન્યાયો ખુલ્યા છે એ અંદરનો ઉકેલ બતાવે છે, એ કોઈ બહારના ભણતરનો વિષય નથી. મોટા મોટા એમ કે ખેરખા પંડિત કહેવાય, ઉભરા ઉભા રહી ગયા, પણ બધા તો ન્યાયાચાર્ય ને શાસ્ત્ર વિશારદ ને ફલાણા ને ઢીંકણા ને બહુ અલંકારો લગાડેલા હોય, ભણ્યા હોય. હુકમચંદજી, સર હુકમચંદજી, ઇન્દોર વાળા બધા પંડિતોનો કાફલો લઈને આવ્યા ને, પંડિતો દલીલ કરવા માંડે. આ જરા વિચિક્ષણ માણસ હતા, બુદ્ધિવાળા માણસ. સુનો સુનો પંડિતજી, સ્વામીજી ક્યાં કહેતા ધ્યાન છે સુનો. એટલા પંડિતોનો એનો પરિચય હતો, પંડિતોનું માની લે જલ્દી, સમાજમાં દિગંબર સમાજમાં એમ જ છે, પંડિતોનું માની લે જલ્દી. સ્વામીજીનું, સ્વામીજી બરાબર કહે છે, કૃષ્ણનું ધ્યાન પાય છે. એટલો વિચિક્ષણ બુદ્ધિશાળી, કોઈનું ઉદાહરણ રાખે કે હમણાં દલીલ કરો, માં પેલા પૂરું સાંભળી લો, એ કેસી બરાબર છે, એમાં તમને પછી બેસે ન બેસે પછી વિચારો. બંશીધરજી બહુ વૃદ્ધ પંડિત ઇન્દોરના, ઘણો વખત રહ્યા સોનગઢમાં, એ મોટા ગુંડા ભણેલા પંડિતને પણ ઉભા રહી જવું પડે એટલો અંદરથી ઉભાર થઈ ગયો. શ્રુતની નિર્મળતા ઘણી થઈ ગઈ, અનેક પડખેથી જેમ હજાર પાંખડીએ કમળ ખીલે એમ શુદ્ધ જ્ઞાન ખીલી ઉઠ્યું. જેમ જેમ સમય ગયો જ્ઞાન ખીલ્યું છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ન્યાયો વધારે સ્પષ્ટ થયા છે. જૂના પ્રવચનમાં એ જ સૂક્ષ્મ ન્યાયો સંક્ષેપમાં આવ્યા છે, એ જ સૂક્ષ્મ ન્યાયો આગળ જતા એમણે ખોલીને સ્પષ્ટ કરી નાખ્યા છે. ન્યાયો તો પહેલેથી બધા આવ્યા છે, દૃષ્ટિ પ્રકાશની અંદર બીજા ભાગમાં આત્મધર્મના પહેલાના પહેલા અંકમાંથી, એક પહેલા વર્ષના અંકમાંથી વાત લીધી છે. દૃષ્ટિ પ્રકાશની, દ્રવદ્રષ્ટિ વિષયની, દ્રવદ્રષ્ટિના વિષયની દ્રવદ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં લીધી છે. ત્રણ ભાગમાં છે દ્રવદ્રષ્ટિ પ્રકાશ, 2004 પહેલો અંક છે, પહેલો અંક છે કે 11મો અંક છે, પણ પહેલા વર્ષનો અંક છે. દ્રષ્ટિનો વિષય કરીને છે, દસ અગિયાર બે અંક ભેગા હતા. ગુજરાતી આત્મધર્મ 10-11 એટલે 12 મહિના સુધી પહેલો વર્ષ હોય, 12 અંક નીકળે ત્યાંથી ત્યાં સુધી પહેલું વર્ષ હોય ને, પહેલા વર્ષના પ્રવચનો 10 અને 11મો અંક સાથે 12 પડેલો, એમાંથી અનુવાદ કર્યો છે. દ્રષ્ટિનો વિષય, કે દ્રષ્ટિનો વિષય કેટલો જોરદાર હોય છે, પાંચમું હોય તો વાંચ્યું. વસ્તુ ત્રિકાલી હૈ, હિન્દી કરેલું છે, જિસકા આશ્રય છે નિર્મળ પર્યાય હોતી હૈ, પર્યાય કા આશ્રય છે પર્યાય નિર્મળ નહીં હો સકતી, ગુરુ કા વચન પ્રતિ લક્ષ્ય જાતા હૈ તબ તક નિમિત્ત શાસ્ત્ર ગુરુ ઓર જ્ઞાન સબ વિનાશી. શું કહ્યું? ગુરુ કા વચન પ્રતિ લક્ષ્ય જાતા હૈ તબ તક, એટલે નિમિત્ત શાસ્ત્ર અને ગુરુ અને જ્ઞાન બધું વિનાશિક છે, એનું જ્ઞાન એ વિનાશિક ને સામે બધા પદાર્થો પણ વિનાશી, લેકિન ધ્રુવ કી ઓર નજર લગે તબ જ્ઞાન અવિનાશી હોતા હૈ. અનુભવ ઓર સમ્યક દર્શન દોનો અવસ્થા હૈ, ઉસકો સમ્યક દર્શન કે પર્યાય કો ઓર આત્મા કો ત્રિકાળી સંબંધ નહીં હૈ, એને ત્રિકાળી સંબંધ નથી, ક્યોંકિ વો અવસ્થા બદલ જાતી હૈ. દર્શન નિમિત્ત કા સ્વીકાર નહીં કરતા હૈ, સમ્યક દર્શન નિમિત્ત કા સ્વીકાર નહીં કરતા હૈ, પરંતુ બાદ મેં ઉપચાર છે નિમિત્ત કહેને મેં આતા હૈ, જ્ઞાન ઉપચાર કરે છે એના ઉપર રાખથી. પીછે સે જ્ઞાન નિમિત્ત કો જાનતા હૈ, દર્શન કે સમય નિમિત્ત નહીં હૈ, પીછે સે નિમિત્ત કહેલાયા, નિમિત્ત કો રાખ સે જાનતા હૈ તબ તક જ્ઞાન વિનાશી ને અનિત્ય હૈ, વો વિનાશી જ્ઞાન અવિનાશી કો લાભ કરતા નહીં. પર પદાર્થના લક્ષ્યવાળું જ્ઞાન આત્માને લાભ કરતું, વો તો પૂર્વ કા હી ઉઘાડ ઓર ક્ષોભસમ હૈ, खुद ने ही जब स्वयं की ओर ढलकर निर्णय किया तब निमित्त कहने में आता है। जिस काल में अविनाशी ज्ञान होता है उस काल में निमित्त का सवाल ही नहीं रहता। निर्णय सामान्य के प्रति ढल गया, तत्काल संसार छूट गया। संसार छूटने का कारण द्रव्य स्वयं है, निर्णय होने के बाद निमित्त कहने में आता है। ये देव गुरु शास्त्र ने ध्रुव शक्ति साध्य है, मोक्ष साध्य नहीं है। ध्रुव शक्ति साध्य है, मोक्ष साध्य नहीं है। मोक्ष प्रकट होता है, प्रकट अप्रकट पर्याय दृष्टि में होता है। ध्रुव तो नित्य प्रकट है। आप सर्वात्मा बड़ी बातों करें, प्रकट अप्रकट वस्तु में सवाल ही नहीं है, क्योंकि तो अप्रगट नहीं अपेक्षा है प्रगट की, आ तो नित्य प्रगट है, एने शू सवाल छे। साध्य वस्तु साधन निर्णय व्यवहार ध्रुव लक्ष्य में आने पर सहज निर्मल अवस्था प्रगटती है। पुरुषार्थ करना पड़ता नहीं, सहज पुरुषार्थ हो जाता है। आश्रय पर्याय का कैसा, आश्रय स्वभाव का। ध्रुव और मोक्ष दोनों साध्य होने पर दो भंग पड़ जाए, ध्रुव और मोक्ष अगर दो साध्य होवे तो दो भंग पड़ जाए। दर्शन का विषय दो भंग नहीं है, सम्यक दर्शन और केवल ज्ञान खुल जाए तो निश्चय से आदरणीय नहीं है। सम्यक दर्शन निश्चय थी आदरणीय नहीं, ने केवल ज्ञान निश्चय थी आदरणीय नहीं, निश्चय थी आदरणीय एक ध्रुव स्वभाव। साध्य साधन का भेद निश्चय में है ही नहीं, ठीक। साध्य साधन में भेद ज उड़ावी दीदो है। आ पहला प्रश्न आ बात आई, भेद को अभेद का जोर आवे तो अभेद का जोर नहीं आता। त्रिकाली छे एमा साधन साध्य पण बधु आवी गयो, केम के करण में साधन नाम नो गुण स्वभाव एनामा छे, साध्य पोते ज छे। साधन साध्य नो अवस्था भेद ते निश्चय मां नथी। आवु परम निश्चय नु कथन तो पहला वर्ष मां आवे, ध्यान जाय न जाय बीजी वात छे, पण वात तो बधी શરૂઆતથી કરેલી છે, પૂરી વાત કરેલી છે શરૂઆત, પછી ખોલતા ગયા જેમ જેમ નિર્મળતા વધતી ગઈ એમ ખોલતા ગયા છે વિષયને, પણ પહેલેથી વાત પૂરેપૂરી આવેલી છે। આ સુગાનીજીને વંચાયું હતું, આ આત્મધર્મનો અંક કોઈ વિમુક્ષ લઈ આવ્યા, કે આપ વાત કરો છો એવી જ ગુરુદેવે વાત કરી છે એ આ જગ્યાએ છે। એમને વાંચ્યું કે બિલકુલ ઠીક કે અપને જો વાત ઇધર જો ચર્ચા ચલતી હોય ગુરુદેવ ને તો આગે બોલ દિયા હૈ કહે દિયા હૈ, ત્યારે તો એમનો પ્રવેશ નહોતો। આપણે જે રોજ ચર્ચા ચાલે છે એ ગુરુદેવ ના શબ્દો માં અહીંયા આવી શકે, અને તો પોતે કહેતા આપણે તો ગુરુદેવ પાસેથી બધું મળ્યું છે, ગુરુદેવ પાસેથી પાસેથી શિક્ષા છે, એમનો પ્રતાપ છે। એટલું તો પોતે તો પોતાના માટે એનું અનંત શિક્ષણ કરું છું, પણ મારા માટે તો વિશેષ છે। સમય દ્રષ્ટિને અનુભવમાં શંકા થતી નથી, એ સ્વદ્રવ્યનો વિષય થયો। અનુભવમાં એટલે મને અનુભવ થયો છે કે નથી થયો, અને અનુભવમાં મારું મૂળ પરમાત્મા સ્વરૂપ અનુભવ ગોચર થયું છે કે નથી થયું, એવી શંકા એને પડતી એમાં એની શંકા। અપરોક્ષપણે સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષ થઈને અસંખ્ય પ્રદેશથી આખા ચેતન પિંડને વેદનમાં લીધો છે, એને શંકા પડવાનું શું કારણ હોય, એને શંકા પડવાનું કોઈ કારણ રહેતું નથી। એ અંદરની એક નિશંકતા બહારના વ્યવહારના વિષયમાં ક્યાં ક્યાં કેટલી કેટલી નિશંકતા લાવે છે આવે છે એ થોડો વિસ્તારનો વિષય છે।
બહારના આવે આવે.